કે નથી, માત્ર તિર્યંચો છે, કોઈ શાશ્વત જૈન મંદિર કે નથી, તો ત્યાં મારું જન્મ ન હો, ઉત્પત્તિ ન હો એવી ભાવનાથી, એક રીતે એક ભાવના છે કે મારા એવી પુણ્યની હીનતા ન હો કે મારા સાધનાને અનુરૂપ કોઈ યોગ ન બને, અને એવી પુરુષાર્થની હીનતા ન હો કે ઉદય ભાવ વખતે હું ભેદના ન કરી શકું. બે પ્રકારની જીવનમાં આપણે ભાવના હોવી જોઈએ. ઉદયોની વિચિત્રતા રહેવાની જ છે બધી. અને અહીંયા આજે ગુરુદેવ શ્રી ક્યારેક જો લાગતું હશે એમ કે અડધો કલાક સુધી શું ઘટાયું ગયું, અજ્ઞાનીની કેવી દશાની આખી વાત કરીને શું કરે છે વાત લીધી. તો આપણી પણ એક ભાવના શું હોવી જોઈએ કે એવો પુણ્યહીન ન થાવ કે જેથી મને આત્માના આરાધક એવા દેવશાસ્ત્ર ગુરુનો યોગ ન મળે, એટલો ક્ષોભસમહીન ન થાવ કે મને આત્મતત્વનો વિચાર ઉગે નહીં એવું જ્ઞાનની હીનતા થઈ જાય, અને એવો પુરુષાર્થહીન ન થઈ જાઓ કે જેથી ભેદજ્ઞાનની ધારા પણ ન થાય. તો આવા પર્વ આવે છે એ પોતાની સાધનાને બળ મળે એના માટે હોય છે. તો એવા મારે દ્વિજ સમુદ્રમાં ન હો, હું જ્યાં હોઉં ત્યાં નિયમસારમાં પદ્મમલધારી દેવતા કહે છે, હે ભગવાન, ચરણ કમળની ભક્તિ હો, એમાં આપણે પણ અંતર બાહ્ય એવી ભાવના કરીએ છીએ. અને એ ભાવનાથી આ અષ્ટાનિકા પર્વમાં મધ્યલોકના બધા 458 જૈન મંદિરોનું સ્મરણ કરી પૂજન કરીએ છીએ, અને હવે નંદીશ્વરના સમુચય પૂજા કરી એક એક દિવસની હવે અલગ અલગ પૂજા આવશે. હવે આપણે પ્રવચનમાં ચાલતો વિષય ગુરુદેવસિંહનો આશ્રવ અધિકાર. રાગ દ્વેષ મોહ જ આશ્રવ છે એ ટાઇટલ હતું. એના ઉપરથી એક આખી અમૃતચંદ્રાચાર્ય શું શૈલી લીધી, શું લીધું દ્રષ્ટાંત એમણે આપ્યું, લો ચુંબકનું અને સોયનું આપ્યું. સોય તો આમ સ્થિર રહેવા યોગ્ય છે એનું, પણ લોહ ચુંબકનો સંગ થતા શું થાય છે, એનામાં કઈ ગતિ કરવાનું થાય છે એમ. અહીંયા શું કર્યું, જો પહેલો શબ્દ શું આપ્યો છે, સંસર્ગ. આગળ પુણ્ય પાપ અધિકારમાં આવી ગયો હશે, સંસર્ગ ક્યાંક આવ્યો છે. જો એમાં આપણે જોઈએ જે હાથીની હાથણીનો દ્રષ્ટાંત જે આપ્યું છે ને, 147 ગાથા છે, 240 પાનું છે, 147 ગાથા છે. એમાં દ્રષ્ટાંત આપી દીધું ટીકામાં, અને પછી એનો સિદ્ધાંત છે. તેવી રીતે કુશીલ એવા શુભ અને અશુભ કર્મ સાથે રાગ તો કરીશ નહીં, સંસર્ગ પણ નહીં, એ બંધના કારણ છે. એ જ વાત અહીંયા લીધી એક. પછી બીજી એક વાત કઈ લીધી હતી આમાં, આમાં જે કરેલો છે અહીંયા 167 ગાથા આપણે ચાલતો 265 પેનમાં, એમાં ગાથાર્થમાં લઈએ. પેલું કયો શબ્દ છે પેલો ગાથાર્થમાં, જીવે કરેલો રાગાદી યુક્ત, મેળો શબ્દ આવું ક્યાંક આવ્યું હતું પુણ્ય પાપ અધિકારમાં, થોડું તો યાદ, બહુ દિવસ નથી ગયા. જો એમાં આખું આપણને છે 145 થી શરૂ થયું છે, 147 ગાથા, 146માં છે, 146 ગાથામાં છે, 239 પાનું. એમાં જો ગાથાર્થમાં જ વાંચીએ, તેવી રીતે શુભ તેમજ અશુભ, પછી કયો શબ્દ છે, કરેલું કર્મ આવ્યો શબ્દ. જો અહીંયા શબ્દ વાંચીએ કૃતમ કર્મમ, એવી જ રીતે 167 ગાથામાં પણ શું છે, કૃતઃ જીવન કૃતઃ આવ્યું છે, કરેલું આખું વજન છે એના ઉપર દેવું છે, કર્તાપણાનો ભાવ. આજ ગુરુદેવ સરસે બહુ જો વિચાર્યું, રાગાદીમાં એકાકાર જ્ઞાનની કર્તા બને કે જ્ઞાતા બને, રાગાદીમાં એકાકાર જ્ઞાની કરતા બને કે એ જ મોટો આત્રો પાડ્યો ગુરુદેવજીએ કે રાગાદી છે એ નહીં, રાગાદીમાં એનો જે એકાર, એનો જે એકાકાર હશે નિયમથી કરતા બનશે, અને જે એનાથી વિભક્ત કરે છે એ હંમેશા જ્ઞાતા બનશે. આખી આ સમયસારની શૈલી છે. રાગાદી છે કે નથી એ પહેલા મૂળ મહત્વની વાત શું છે કે રાગાદીમાં એકાકાર થયેલો કરતા એ નિયમથી કરતા થયા વગર રહેશે નહીં, જ્ઞાતા નથી બનતો. કારણ કે જેમાં સુખ બુદ્ધિ છે એને કરતા પણ થયા વગર રહેશે નહીં, અને એનાથી જે વિભક્ત પડે છે રાગાદી હશે એ બધી ગુરુદેવ વાત લીધી. જ્ઞાની કોઈ આમ માનીને કે જ્ઞાનીને કોઈ રાગ જ ન હોય એમ પણ નથી, તો એને શું ફરક પડે છે? બે આખા શબ્દો જુદા પડે છે, કરતા બુદ્ધિ અને કરતા નહીં. શું ફરક પડે છે? કરતા બુદ્ધિ અને કરતા નહીં. રાગવેષ હોવો એ જુદી વાત છે. રાગવેષ હોવો એ કોનું સૂચક છે? ચારિત્રનો. અને એમાં કરતાપણાનો એકાકારનો ભાવ એ શ્રદ્ધાને છે. તો જ્ઞાનીને રાગાદી છે કારણ કે હજી ચારિત્રની પૂર્ણતા થઈ નથી, પૂર્ણ યથાખ્યાત ચારિત્ર થયું નથી. પણ શું નથી? એ કરવા લાયક છે, કર્તવ્ય છે, સુખ બુદ્ધિ છે એવો કરતાપણાનો અભિપ્રાય નહીં હોવાથી શ્રદ્ધાની શુદ્ધતા થઈ છે. આ બે મોટો આંતરો છે. કરેલું કર્મ શબ્દ ઉપર બેમાં જોયો, પુનપાપ અધિકારમાં પણ જોયો, ને અહીંયા આ આખી વાત વિચારવા જેવી છે. અને આજમાં જ આપણે શું કરીએ છીએ? રાગને ટાળવાનો, કારણ કે વિતરાગ માર્ગ છે. જૈન દર્શન એટલે શું છે? વિતરાગ માર્ગ. તો જ્યાં રાગનો અભાવ કરવા ઈચ્છે છે કસાય નહીં કરવા, રાગવેશમો નહીં, પણ જ્યાં સુધી રાગનું એકત્વ નહીં છૂટે ત્યાં સુધી રાગનું શું થઈ શકશે? મેક્ઝિમમ શું થઈ શકશે? રૂંધાયેલો કસાય થશે, અભાવ નહીં થાય. પૂજ્યબેનસી એના માટે શું કહે છે? ખરેખર આપણને માટે કસાયની મંદતા યથા શબ્દ નથી. રૂંધાયેલો કસાય છે, મિથ્યાત્મનું અનંતાનનું મંદિર કસાય પડ્યો છે અને કઈ મને રાગ બનશે શું એનું? આ તો અગ્નિ ઉપર માખી રેખલી રાખ જેવું છે, અંદરમાં તો જળ હળી ગયો છે. તો બહુ જીવનમાં આ એક પુણ્યપાપ આપણો અધિકાર. અરે કરતા કર્મ દરેકમાં એક મુખ્ય આખી સમયની શું મૂળ વાત લેવી છે? એકત્વપણું. અરે જેનો તારે અભાવ કરો છે એમાં એકત્વપણું કરે, અને છતાં તું કહે છે કે હું ધર્મ કરું છું. જેનાથી ભિન્નતા થવું છે, જેને અભાવ કરો. ક્યારે પણ એક દ્રષ્ટાંત રૂપે, હવે તો અહીંયા ન હોય, દેશમાં સરપ નીકળ્યો હોય એટલે ઘરમાં આવ્યો હોય, નીકળ્યો હોય, રાતનો ટાઈમ હોય અને આમ શાંત પડ્યો હોય તો ચિંતા નહીં ને, નિરાતે સુઈ જઈએ ને, તો શાંત પડ્યો. ફૂફાડામાં આવે ત્યારે તો આપણને ડર લાગે, પણ શાંત પડ્યો શું છે એમ વિચારી લેવું છે. આપણને કસાઈની મંદતા લાગીને એકત્વ કરીએ છીએ એ પડેલો છે, પણ ફૂફાડો મારફત ખબર પડે. જીવનમાં ક્યારે પણ આ બહુ જ આજના જે અધિકારમાં ગાથા ચાલી એમાં બે પ્રકાર કરેલો કર, રાગાદીનું કર્તૃત્વ તને લાગે છે તો એને અહીંયા કહે છે એ જ આશ્રવ છે, અને એ જ આશ્રવથી નવા બંધના કારણ થવાના છે. એ કર્તમ એક શબ્દ છે. અને બીજું શું છે કે એમાં કરેલ જીવે કરેલો શબ્દ હતો ને એ, અને એના માટે અમૃતચંદ્રાચાર્ય કયો શબ્દ વાપરો? કુંદકુંદ આચાર દેવે કયો શબ્દ વાપરો? મૂળ ગાથામાં જીવેણ કદો જે છે ને એનું સંસ્કૃતમાં શું છે? જીવેન કૃત, એટલે કે જીવે કરેલો, કરતા બુદ્ધિથી, સુખ બુદ્ધિથી, એકત્વથી, મમત્વથી કરેલો. અને એને અમૃતચંદ્રાચાર્ય લીધું રાગ વેષ મોહ સાથે ભેળસેળપણાથી. આવ્યો આ ભેળસેળપણ એટલે માં એકત્વ, જેને બીજી ભાષામાં શું કહીએ? સંકર દોષ. ક્યાંય જોયો છે? ફરીથી આગળ બધું આવી ગયું છે. 31 ગાથામાં આવે છે ને શંકર દોષ. શંકર એટલે ખીચડો, એટલે કે એકત્વપણું. સ્વભાવ અને વિભાવ વચ્ચેનું એકત્વ માયનું છે, અને એનાથી એ તને, કારણ કે રાગવેષો સાથે જો એકાકારપણું કર્યું તો કેવો ભાવ થવાનો? એનાથી ભિન્નતાનો કે એની વૃદ્ધિ કરવાનો? અને એનાથી એવો અજ્ઞાન ભાવ જ બેઠક અજ્ઞાન ભાવ જ એ આત્માને કર્મ કરવાને પ્રેરે છે. એટલે રાગ દ્વેષ મોહ રૂપે કરવાની આખી પદ્ધતિ આખી ચાલે. અને આ વાત ઉપર જ ગુરુદેવ અડધો કલાક સુધી એ વાત લીધી કે આ આશરો થયો કેમ, કારણ કે તને એ રાગાદી ભાવમાં શું છે કરવાપણાનો અભિપ્રાય. ગુરુદેવ કરતા નહીં ની વ્યાખ્યા શું લીધી હતી, પરણમે માટે કરતા એ કરતા નહીં માં છે અને કરવા યોગ્ય છે એવું એમાં એકત્વ છે એકાકારપણું છે એ કરતા બુદ્ધિ છે. કરતા બુદ્ધિ એ શ્રદ્ધાની વિપરીતતા છે. કરતા નહીં એ શું છે, કરતા નહીં શું છે, જ્ઞાનની વિપરીતતા છે. નહીં શું છે, અરે સમ્યક જ્ઞાનનો એક અંશ છે એ નહીં છે અને રાગ છે એ ચારિત્રનો દોષ છે. રાગનું એકત્વ કર્તૃત્વ બુદ્ધિ કરતા બુદ્ધિ એ શ્રદ્ધાની વિપરીતતા છે. એને છે પ્રણમન છે મારું એટલે કરતા એવું જાણવું એ જ્ઞાનનો અંશ છે અને રાગનું ઉઠાવવું એ ચારિત્રની વિપરીતતાનો છે અસ્થિરતાનો છે. તો આ રીતે એ પ્રેરણ છે. અને એવી જ રીતે સામે જ્ઞાનીને તો આ રીતે બે ભાવ લઈ લીધા, જ્ઞાન ભાવ અને અજ્ઞાન ભાવ. ફરીથી અજ્ઞાન ભાવ એટલે શું, રાગમાં એકાકારપણાનો અભિપ્રાય, રાગને કરવાપણાની બુદ્ધિ અને એવો જ અજ્ઞાન ભાવ. આ બહુ જ આગળ પણ આવી ગયું, કરતા કર્મમાં પણ લીધું, આખો સંસાર તેનાથી ઉપજે અજ્ઞાન ભાવ. અને અજ્ઞાન ભાવ એટલે શું, જ્ઞાનની ઓછપ કે જ્ઞાનનું મિથ્યાપણું. આપણને બધાને ઓછપ છે નહીં લાગે છે, જ્ઞાનની ઓછપનો ખેદ લાગે છે. પણ જ્ઞાનનું કામ માત્ર જાણવા પડે છે, જેવા સ્વરૂપે છે એવા જાણવા પડે છે. એને ચૂકીને એમાં ભિન્નતામાં એકત્વ કરે છે અને એકત્વમાં ભેદભાવ કરે છે. ભિન્નતામાં શું કરીએ છીએ આપણે, એકત્વ કરીએ છીએ અને એકરૂપ અભેદ આત્મામાં છે એમાં ભેદભાવ કરીએ છીએ આપણે. આખું જગત એ જ્ઞાતા જ્ઞેયપણે હોવા છતાં એમાં ઈષ્ટનિષ્ઠની કલ્પના કરીએ છીએ. કોઈ પણ આશ્રવ ભાવ દુઃખદાયક છે અને છે તેમાં પુણ્ય ઠીક અને પાપ એવો કરીએ, અને અભેદ તત્વ છે એમાં આપણે પર્યાય ભેદ ગુણભેદ કરીએ છીએ. તો આ આખો અજ્ઞાન ભાવથી આપણને આશ્રવ ભાવ ઉત્પન્ન થયો છે અને આશ્રવ પૂર્વક બંધ થાય છે. આ રીતે બંધ એનું કારણ આશ્રવ અને એનું કારણ છે અજ્ઞાનમય ભાવ. અને એની સામે જ્ઞાનીને શું છે, જ્ઞાન ભાવ થયો છે. અને જ્ઞાન ભાવ થયો એનો અર્થ થયો કે અને રાગાદી ભાવોથી ભિન્નતા થઈ એને કરવાનો હવે ભાવ નથી એવો જ્ઞાન ભાવ થયો છે. માટે એને આશ્રવ નથી અને આશ્રવ નથી તો બંધ નથી. આવ્યું ને, એને બંધ નથી, જરાય જરા પણ બંધક નથી એમ આવ્યું હતું ને. કારણ કે એને જ્ઞાન ભાવ છે, એને આત્માને સ્વભાવમાં જ સ્થાપે છે. હું સ્વભાવમય જ તત્વ છું, રાગમય હું નથી. રાગ એ મારું સ્વરૂપ સ્વભાવ કરવા યોગ્ય નથી એમ સ્વભાવમાં સ્થાપે છે. તો પછી એને આશ્રવ નથી અને આશ્રવ પૂર્વક એ બંધ નથી. એ રીતે આખો વિષય ગુરુદેવસિંહમાં ચાલે છે. આપણે કોઈ પણ વિષય લઈએ, કોઈ પણ ગાથા લઈએ, અંતે તો ક્યાં પહોંચવું છે, બસ એક જીવનનું એક ધ્યેય બાંધી લેવું છે. મારે મારામાં રહેવું છે, મારે મારામાં સ્થિર થઈને એવું રહેવું છે, પણથી તો બહાર ન જાય, ઉપયોગ પણ બહાર ન જાય. સ્થિર થવામાં સાદી અનંત સ્થિર થઈ જવું છે મારે. ન એકત્વપણાનો અભિપ્રાય, ન અસ્થિરતાનો રાગ. અરે હું મને જાણું એવા ભેદભાવ પણ શું, અભેદમાં વિકલ્પ ઉભો થયો. એનો અર્થ થયો છે કે હજી તને અંદરમાં પૂર્ણ સ્થિરતા થઈ નથી. તો હું એવો સ્વભાવ જેવો સ્થિર સ્વભાવ છે, એકરૂપ અભેદ અખંડ એવા તત્વમાં હું પણ પૂર્ણપણે જામી જાઉં, એના માટેની આ અભ્યાસ સાધના છે. આપણે 12 ગાથા સુધી કર્યું હતું. 12 ગાથા પછીના કળશો પણ એમાં છે. એકાદ આપણે જોઈએ, ચોથા નંબરનો કળશ, પછી 13મી ગાથાથી આપણે શરૂ કરીએ. આગળ પહેલું આખી નિશ્ચય વ્યવહારની વાત ચાલી ને, એટલે અમૃતચંદ્રાચાર્યે લીધું કે નિશ્ચય અને વ્યવહાર બે કેવા છે. નિશ્ચય વ્યવહાર એક શું છે? આ બહુ જ શબ્દો આપણે વાપરીએ છીએ નિશ્ચય વ્યવહાર, અલ્ટિમેટ નિશ્ચય વ્યવહાર શું છે? પડદ્રવ્યમાં કુંભારે કરેલો ઘડો વ્યવહાર ઘડો છે અને માટીએ કરેલો ઘડો નિશ્ચય ઘડો છે. કેમ? ઘડા તો બે છે ને, કુંભાર પણ કરે અને માટી પણ કરે. પેલું નિશ્ચય વ્યવહાર જાણવાની પદ્ધતિ અને સમજાવવા માટેની કથન પદ્ધતિ બે પ્રકાર લાગુ પડે. નહીં જેને કહે નિશ્ચય વ્યવહાર એ ક્યાં લાગુ પડે છે? જાણવાની પદ્ધતિમાં અને એક સમજાવવા માટેની કથન પદ્ધતિમાં હોય. પરસ્પરની કથન શૈલીથી વિરોધ છે, બાકી બે સમ્યક જ્ઞાનના અંશ છે. નહીં વ્યવહારને કેવું શેમાં આવે? મિથ્યા જ્ઞાનમાં કે સમ્યક જ્ઞાનમાં? એમાં શું છે? હવે આત્માને રાગ વાળો કે એ તો મિથ્યા જ્ઞાન જ હોય ને? એમ નથી ભાઈ. એવો કથન પદ્ધતિ, વ્યવહારની કથન પદ્ધતિમાં તું એવો માની બેસીશ એ વિપરીતતા છે. બાકી જ્યાં સુધી પર્યાયમાં રાગ ઉભો થાય છે તો ત્યાંથી, હા, જેને સર્વથા પર્યાયમાં ઉભો અભાવ થઈ ગયો એવા કેવીને તું રાગવાળામાં, એ વિપરીતતા છે. બાકી એક એક નહીનું શું કામ છે? નહીનું શું કામ છે? ફરીથી નહીનું શું કામ છે? વસ્તુમાં રહેલા ધર્મોને કેવા? તો જ્યાં સુધી અજ્ઞાનતા છે, સાધક દશા છે, ત્યાં સુધી રાગ છે કે નથી થયે? તો એ કથન પદ્ધતિ, એમાં આપણું પ્રયોજન માટે આપણે એકને નિશ્ચય કહીને મુખ્ય કરીએ છીએ ને એને વ્યવહાર કહીને, એ જુદી વાત છે. બાકી જે પદાર્થની અંદર ત્યારે જે જે ધર્મ હોય એને જાણે એનું નામ શું છે? નહીં છે. અને એમાં પ્રયોજનને વશ આપણે નિશ્ચય વ્યવહારથી આખી પદ્ધતિ એ ચાલે. તો બે નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં, સમ્ય જ્ઞાનના ભાવશ્રુત જ્ઞાનના એ બે અંશો છે. તો એ અહીંયા કે બેનો પરસ્પર વિરોધ છે. અને એમાં એમાં સ્યાત પરથી જીન ભગવાનની વાણી એને રહે છે. આમાં એક ખાસ શબ્દ છે કે જે પુરુષો રમે છે, શબ્દ છે ને એટલો ખાસ. શેમાં રમે છે? જીન ભગવાનની વચન એટલે વાણીમાં રમે. ગુરુદેવ આનો શું ખુલાસો કરે છે? વાણીમાં, એમાં, વચનમાં, પૂજલમાં રમવાનું નથી. અને એટલા માટે બ્રેકેટમાં શું ખુલાસો છે? જેમાં પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરે છે. થોડી ઘણી નહીં, કેટલી છે? પ્રચુર પ્રીતિ સહિત એના કહેવાના શું ભાવ છે એના ભાવાર્થ સુધી, વાચ્ય સુધી, સમજણ સુધી એ પહોંચે છે. આ એનું નામ, આ પૂર્વ ભૂમિકા છે. અને આવો જીનવાણીનું શ્રવણ પઠન ક્યાં, કઈ ગુણસ્થાન સુધી, કઈ ભૂમિકા સુધી હોય? ગંધર્વદેવ જેવા પણ નહીં સાંભળવા જાય કે ના જાય? કેમ, એમને કઈ હજી વૃદ્ધિ થવાની છે કઈ આગળ? અરે, આવી ભગવાન જે તત્વમાં મારે પૂર્ણ ઠળી જવું છે તો એમાં ઉપયોગ ટકતો નથી, તો એને જ અનુરૂપ, એને જ અનુકૂળ થાય એવા વાણી સાંભળવાનો ગંધર્વદેવને પણ એ વિકલ્પ. તદ્વ મોક્ષગામી છે. અને એવું ન કરે ને, મારે શું ફરક પડે? અને બાર અંકી હવે વધારે તસ્વ જ્ઞાન થવાનું નથી, એવા તર્કમાં રહીશ નહીં. એવી પણ ગુરુદેવસી એનાથી પણ પુણ્યમાં, સ્વધર્મમાં ઇન્દ્ર ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ છે, એક ભાવ નિશ્ચિત છે. તો અહીંયા કહે છે કે એ વાણીમાં એના ભાવ સુધી પહોંચવાનો તું પ્રયત્ન એ કરજે. તો એને શું જે સરસ શબ્દ છે ને, એનું ફળ શું આવે છે? જીન વાણીનું પ્રચુર પ્રીતિ સહિત અભ્યાસ કરીએ તો શું ફળ આવે? મિથ્યાત્વ કર્મનું શું કરીએ છીએ? શું કરીએ? વમન કે સમન કે ઓછું શું કરીએ છીએ? વમન કરી નાખે છે કે મિથ્યાત્વ એક ટળ્યા વગર રહેશે નહીં. અને એના પછીનો જે કળશ છે, ફરીથી એમાં પાંચમા કળશમાં અહીંયા સુધી પીઠિકા બાર પૂરી કરી નાખી. હવે આમાં પાંચમા કળશમાં લઈએ, જે વ્યવહાર નહીં, જો કે કેવો છે કે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ નથી, તો એવા પુરુષોને હસ્તાલંબ તુલ કયો છે? મેળો શબ્દ 28માં પાને મળે છે ને. જો આમાંથી એક શબ્દ છે, પહેલો શબ્દ શું વાપરો છે? હસ્તાવલંબ તુલ્ય. હસ્તાવલંબ એટલે આમ જેમ કોઈ ચાલતો હોય કે હાથનો ટેકો આપે ને, એમ હસ્તાવલંબ. પણ એની સાથે શબ્દ કયો વાપરો આગળ? હંત, હંત છે ને સંસ્કૃત, એનો કયો શબ્દ વાપરો? આચાર્ય દેવ કે છે શું થાય કે એ આ એક વચ્ચે આવી જાય છે, સાધક દશામાં પૂર્ણતા નથી થયો તો આવે છે. એ સેના માટે છે? ટકવા માટે કે છોડવા માટે? નહીં, અને એટલા માટે અરર અરર કહીને શું કહ્યું છે? આવી ગયું છે પણ એમાં કઈ સુખ બુદ્ધિ નથી, અથવા એનો ઈચ્છા નથી. શું થાય ભાઈ? હવે કરવું પડે છે, આમ ઘણી વાર માથે જવાબદારી કરવું પડે છે. તો એમાં શું છે? કરવાની ક્રિયા છે કે મજાની ક્રિયા છે? શું છે? કરવું પડે છે પણ એમાં મજા, હિત પણ, સુખ બુદ્ધિ, હોશ બુદ્ધિ એમાં નથી. તો હસ્તાવલંબ એવો કયો છે, અને છતાં પણ આચાર્ય દેવ અરે રે. અને એવી જ રીતે સાધક દશામાં આપણી પૂર્વ ભૂમિકામાં તત્વનો અભ્યાસ આદિ હોય છે. એક સામાન્ય પણ એક જૈનપણામાં છ આવશ્યક જિનેન્દ્ર પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ એ હોય છે. એનો નિષેધ છે કે એમાં સુખ બુદ્ધિનો નિષેધ છે? અને જ્યાં સ્વરૂપની સ્થિરતા જામતી જશે તો બધા એ વિકલ્પો પણ ક્રમે કરીને છીટા વગર. તો જો બે કોમ્બિનેશન આપ્યું, પેલો શું કીધું? હસ્તાલંબ તો કીધો, પણ સાથે શું લીધું? અરે રે કરીને એનો ઉપેક્ષા કરવાની આપણને એ વાત કરી છે. પછી આગળ છઠ્ઠા કલશમાં કહે છે, નવ તત્વની પરિપાટી છોડીને આ આત્મા એક જ અમને પ્રાપ્ત હો, એમ કહીને ફરીથી શું લખ્યું? છઠ્ઠો કળશ છે 29 પાને, આ નવ તત્વની પરિપાટી છોડીને ફરીથી આ શું કહેતા જાય છે આચાર્ય? જેમ હસ્તાલંબ કર્યો થાયપો અને છતાં અરે રે કીધું, એમ અહીંયા નવ તત્વ છે, એનો અભ્યાસ છે, બધું જ છે, પણ એના ભેદમાં અમારે અટકવું છે કે અમને આત્મા એક જ પ્રાપ્ત હો. અને આના ઉપરથી 13મી ગાથા આવશે કે ભૂતાર્થ નહીં થી નવ તત્વને જાણવું, એ સમકી છે એકબીજાની લિંક. આ એક બહુ જ સુંદર રીતે એક પદ્ધતિ છે કે જૈન દર્શનનો વ્યાસ જ્યાં નવ તત્વ માનતા જ નથી, એને તો આગળ પ્રશ્ન જ નથી. પૂર્વ ભૂમિકામાં જિનેન્દ્ર દેવની પૂજા, ભક્તિ, સ્વાધ્યાય આદિ ન હોય તો એને તો કોઈ હજી પગલવે આગળ નથી આવ્યું. તો આ સ્થાપે છે કે નવ તત્વ છે, એનો અભ્યાસ હોય એવું છે, પર્યાયમાં અનાદિ નવ તત્વ ઉભા થાય છે, બધું છે. પણ અહીંયા કહે છે એ છે પણ અમારે કોણ પ્રાપ્ત થાય? શું શબ્દ વાપર છે? આ આત્મા કથંચિત એક જ અમને પ્રાપ્ત હો, બીજું કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. અરે આત્મા મળતા શું નથી મળતું, અને આત્મા ન મળતા શું તને મળે છે? એક તો વિચારજે, એક આત્મા મળતા શું નથી મળતું તને? લોકાલોક, અરે લોકાલોક આત્માને મેળવી લે, લોકાલોક મળી જશે તને, મેળવવા જવું નહીં પડે તને. જેમ કોઈ હોય ને, કોઈ વસ્તુ ખરીદવા જાય ત્યારે પૈસા છે ના આપે, મટીરિયલના પ્લસ પેકિંગના, પેકિંગના તો આપવા પડે. આજકાલ ગિફ્ટ પેકિંગ હોય તો વધારે પૈસા દેવા પડે ને. કોઈ જોઈ લેવા ગયો હીરો કરોડ રૂપિયાનો, અને પછી કે મને ડબ્બી મખમલની આપશો કે નહીં, એવું પૂછે તો શું છે? ને પૂછે તો શું? એમ એ તો આપણે બહુ દાયા છીએ ન પૂછીએ, પણ કોઈ પૂછે તો એ શું છે? એનો અર્થ છે કે તને હીરાની કિંમત લાગી નથી. જેને હીરાની કિંમત લાગી હોય એ તુચ્છ વસ્તુની માગણી ન કરે, અપેક્ષા ન કરે. એમ જીવનમાં જો આત્માની તને અધિકતા લાગી છે તો બાયના શુભ રાગ આદિ તો એ ભૂમિકાને યોગ સહજ થયા વગર રહેશે નહીં. કરવા જોઈએ કે નહીં, કરવા કે નહીં એ પ્રશ્ન જ એમાં ઉભો. એક આત્માની મહિમા કરી લે જીવનમાં, કરીને દેખાડ પછી, તો આ પ્રકારનો સહજ 12માં તો એના પછી આખી શરૂ કરીને એના પછી મેં ચાલો લીધા છે તે એક 7મો કળશ પણ લઈ લે, બહુ નાનો છે પણ બહુ સરસ 7મો કળશ 30માં પાને. શુદ્ધ નહીંને આદિમ જે બિન આત્મ જ્યોતિ, આગળની વાત કરી પૂર્વ ભૂમિકા કરીને પછી આગળ, શુદ્ધ નહીંને આદિમ, અને આજ શુદ્ધ નહીં 13મી ગાથામાં ભૂતાર્થ નહીં કહો, 14મી ગાથામાં તો શુદ્ધ નહીં આખી વ્યાખ્યા છે, પાંચ ભાવ આવ્યો હતો ને અબધ સ્પષ્ટ, એને તે ભૂતાર્થ નહીં કહો અને શુદ્ધ નહીં કહો. એવા આમાં જે ગાથા આમાં મૂળ શબ્દ કયો છે, કુનકુન આચાર્ય નો ભૂતાશ નહીં, અને તેરમી ગાથામાં ટીકામાં અમરચંદ આચાર્ય શુદ્ધ નહીં વાપરશે, બે એક જ છે. કુનકુન આચાર્ય કયો શબ્દ વાપરશે, ભૂતાશ નહીં, અને ટીકામાં અમરચંદ આચાર્ય કે વાપરશે, શુદ્ધ નહીં. તો અહીંયા કે શુદ્ધ નહીં ને આદિન હવે શબ્દ કે ભીન આત્મ જ્યોતિ. જો એકત્વ વિભક્ત ની વાત આવશે, પોતાના જ્ઞાનમાં આત્મા એકત્વ છે અને બીજાથી વિભક્ત છે, એવા આત્માને એ પ્રગટ થાય તો નવ તત્વમાં પોતાનું એકપણું ક્યારે પણ આત્મજ્યોતિ એ છોડતી નથી. એ અમને પ્રાપ્ત થાવ તો એવી ભાવના કરતા એ અમૃતચંદ્રાચાર્ય કુંદકુંદ આચાર્ય તેરમી ગાથાથી હવે પાછી શું લખે છે, વિસ્તાર. સૂક્ષ્મ રૂચિ વાળને બાર ગાથા તો ઇનાત છે, હવે જેને વિસ્તાર જોવે છે એના માટે નવ તત્વ. ને કે તું નવ તત્વ તો શીખો છો કે નહીં? આપણે શીખ્યા છીએ કે નવ તત્વ શીખ્યા છીએ, એમાં પૂછાય આવું થોડું. નવ તત્વના ભેદ પ્રભેદ તમે જે કયો એમાં પર્યાયમાં હોય તો પહેલા બે ભેદ પડે, એ દ્રવ્ય આશ્રવ ને ભાવાશ્રવ, અથવા તો દ્રવ્ય, બધા બધા ભેદ અમને ખબર છે. તે શું કર્યું છે, ટુકડા ભેગા કર્યા છે. માળા તારી પાસે નથી, મણકા છે. મણકા એ માળા નથી, મણકા ભલે માળામાં મણકા છે પણ બેમાં ફરક શું છે, તને ટુકડા આવડે છે પણ ટુકડાને સાંતા નથી આવડતું. અહીંયા કહે છે કે ભૂતાશ નહીં થી જાણીશ તો નવ નહીં દેખાય, નવમાં એક રૂપ આત્મા તને દેખાય અને એનું નામ જ શું છે, સમ્યક દર્શન છે. તો ક્યારે પણ આખું આ સમય સારી તેના માટે છે, સમ્યક દર્શન નો વિષય તારા હાથમાં કેમ આવે એના માટે આચાર દેખાય. કારણ કે જે સ્વરૂપ સમજ્યા વિના તે સ્વરૂપ શું છે એ વાત કરતા આપણને એ વાત લીધી છે. એના બધા જ આચાર જેવા ઘણા પેલા તો બબે ભેદ પાડ્યા, પાપ થવા યોગ્ય ને પાપ કરનાર, પુણ્ય થવા યોગ્ય ને કરીને. ચલો 32મા પાને એના માટે સરસ આચાર દેવ લે છે, એ બધા નામ લઈ લીધા. કઈ એ બંને મોક્ષ છે, એ બંને મોક્ષ એટલે બધામાં લીધું, થવા યોગ્ય અને કરનાર. થવા યોગ્ય જીવની પર્યાય અને કરનાર કોણ છે, બાયમાં કર્મની વાત. સામ સામે ઉદય હોય છે ને એ પ્રકારે મોક્ષ થાય તો શું છે, કર્મનો ક્ષય થાય અને અહીંયા ક્ષાયિક ભાવ થાય. તો થવા યોગ્ય અને કરનાર નિમિત્ત્યા કર્મ એ બે ને લીધું. હવે કહે છે આચાર્ય દેવ કે એકને જ પોતાની મેળે પુણ્ય પાપ આશ્રવ નિજાબંધ મોક્ષની ઉત્પત્તિ સિદ્ધિ બનતી નથી. શું કીધું, આજે પર્યાયમાં બે ભાવ લીધા, નવ તત્વ લઈએ એમાં જીવ અજી બે દ્રવ્ય રૂપ અને બાકીની સાત પર્યાય રૂપ. તો એ બધામાં કહે છે કે આવા ભેદ કેમ પડ્યા, જીવ તત્વ એક અભેદ આત્મ તત્વ પર્યાયમાં. તો કે આવું એકમાં ભેદ પડે છે એનો કે સ્વયં ન પડે, કોકના નિમિત્તમાં, અને એટલા માટે કરનાર શબ્દ વાપરો છે. તો કઈ એકને પોતાની મેળ, પોતાની મેળ એટલે સ્વભાવગત નથી, એ સાપેક્ષ ભાવ છે, એ નિરપેક્ષ ભાવ નથી. અને એટલે જીવના પાંચ અસાધારણ ભાવમાં ચાર અને એક પાંચમો પારણામિક શું ફરક પાડ્યો, ચાર અને એક શું ફરક પાડ્યો, ચારે પર્યાય ગતમાં સાપેક્ષ ભાવો છે અને પારણામિક એટલે નિરપેક્ષ ભાવ છે. સદભાવરૂપ અપેક્ષા હો કે અભાવરૂપ હો, મોક્ષમાં અભાવરૂપની અપેક્ષા છે અને ઔદયિક ભાવમાં સદભાવરૂપની અપેક્ષા. પણ કેવા છે બે, સાપેક્ષ ભાવ. અને એની સામે પરમ પારણામિક, પારણામિક ભાવ કેવો છે, નિરપેક્ષ ભાવ. તો આ રીતે એકમાં એ બે ભેદ પડે છે, એ કોઈ સાપેક્ષતામાં. અને એના ઉપરથી આગળ પેરેગ્રાફમાં કે સ્થૂળ દ્રષ્ટિથી જોઈશ તો આવા નવ દેખાશે. જો 14મી ગાથામાં પણ એટલા આવશે, આ શૈલી જ આખી પર્યાયની સમીપ જોવામાં આવે તો બદ્ધ સ્પષ્ટ આદિપણ ભૂતાર છે, પણ એકરૂપ સ્વભાવથી જોવામાં આવે તે બધું અભૂત. આ આખી જૈન દર્શનની નયની પદ્ધતિ છે. તું વ્યવહાર નહીંથી જોઈશ તો તને આખી દુનિયા દેખાશે, અને એકરૂપ નિશ્ચય સ્વભાવની દ્રષ્ટિ કરીશ તો એકરૂપ દેખાશે. આ રીતે સ્થાપતા જાય છે વ્યવહાર, વ્યવહારનો વિષય સ્થાપતા જાય છે અને એનાથી દ્રષ્ટિ છોડાવતા જાય. સુંદર રીતે રીતે સહજપણે આચાર્ય દેવની રચનામાં સુખાવે કેવી, પણ આ એક જોવાની દ્રષ્ટિ એ આપણા બધાના પરમ સદભાગ્ય કે એવી દ્રષ્ટિ દેનાર એક મહાપુરુષનો યોગ બન્યો હતો. નહીં તો શબ્દો તો શબ્દો છે, અનાદિના છે ને રહેવાના છે, જીનવાણી પણ એના વાંચવાની એની સમજવાની એક દ્રષ્ટિ મળવી એ પણ એક મહાનતા છે. હીરો છે એની કિંમત ક્યારે થશે? એને પારખવાની દ્રષ્ટિ આવશે. તો અજાણ્યા માણસ પાસે મૂકશો તો એ શું કે આ કાચનો ટુકડો કહી દેશે. તમે એમ અહીંયા જીનવાણી અને જીનવાણીના ભાવને એક સમજવાની એક દ્રષ્ટિ મળે એ માટે તો એ મહાપુરુષે આ કર્યું ત્યારે કિંચિત આપણને કઈ ખ્યાલમાં આવે. તો જો એમાં છે બાહ્ય સ્થૂળ દ્રષ્ટિથી એ શબ્દ વાપર્યો છે, એની ચાર પાંચ લાઈન છોડીને એવી રીતે અંતરદ્રષ્ટિથી જોઈએ તો આવી આ બે દ્રષ્ટિ, ઓલી બાહ્ય સ્થૂળ દ્રષ્ટિ અને આ અંતરદ્રષ્ટિથી જોઈએ તો આખી વાત બે એમાં લઈને આખી વિષય પૂરો કરે છે. અને આ રીતે એ કરીને આઠમા કળશમાં એ કહે છે કે જો કેવી રીતે સરસ વાત કરે છે આઠમા કળશ, આ રીતે નવ તત્વમાં ઘણા કાળથી, ઘણા કાળથી એટલે અનાદિથી છુપાયેલી આત્મ જ્યોતિને હવે કેવી છે બહાર કાઢી. તો હે ભવ્ય જીવો, કોને સંબોધન કરે? કોને સંબોધન કરે? આપણને કે અમૃતચંદ્રાચાર્યને તો આપણે ભેટો જ નથી, હજાર વર્ષનો બધો આંતરો છે. અરે આચાર્યને હતી કે આ ભલે પંચમહાર છે હુંડા અવસર પણ એમાં પણ હજી કોઈક આત્મહિતાર્થી જીવો જાગવાના છે. આ એના માટે કે હે હવે તમને સુદનય દ્વારા અમે એકાકાર આત્મા દેખાડીએ છીએ, નવની દેખાડી, પણ એનાથી તારે એકાકાર જો જોતો હોય તો સુદનયથી તને મળશે. તો હવે તમે એને એ બહાર કાઢો. તો પછી આચાર્યનો વિકલ્પ આવ્યો તો કેવી રીતે કાઢવો અમારે? તો કે આ આત્માને જાણવા માટેના ત્રણ ઉપાય કીધા. ચોત્રીસ પાને આત્માના અધિગમના, અધિગમના એટલે જાણવાના, પ્રાપ્ત કરવાના ઉપાય પ્રમાણ, નય અને નિક્ષેપ દ્વારા પ્રયત્ન કરજે. જો ફરીથી આખો 13મી ગાથામાં કુંદકુંદ આચાર્ય બે લાઈનમાં અમૃતચંદ્ર આચાર્ય કેટલી ટીકા કરેલા અમે તમે વિચારી શકીએ છીએ. આટલા ભાવો એમાં ભર્યા છે કે નવ તત્વને ભૂતાર્થ નહીંથી જાણવા, તો નવની વાત કરી. હવે કે ભૂતાર્થ કેવી રીતે જાણીશ? કે બાહ્ય દ્રષ્ટિમાં તો નવ દેખાશે, અંતરંગ તો એક રૂપ દેખાય, અને એના માટે બહાર કાઢ્યો. તો કે એની પહેલી ભૂમિકામાં પ્રમાણ, નય અને નિક્ષેપથી અભ્યાસ કરજે. પ્રમાણ એટલે જ્ઞાન, એટલે એના એ પ્રમાણમાં બે પ્રત્યક્ષ અને પરોક્ષ કહીને એના પાંચ ભેદ પાડ્યા. મતિ અને શ્રુત કહેવા છે પરોક્ષ છે, અવધિ ને મન કહેવા છે એક દેશ પ્રત્યક્ષ, અને એક દેશ પ્રત્યક્ષ એટલે એક દેશ પરોક્ષ બે વાત આવી જાય, અને કેવળ નામ કેવું છે સકલ પ્રત્યક્ષ. એ વાત કરીને પછી નહીં તો નહીં ના બે પ્રકાર લીધા, દ્રવ્યાર્થિક અને પર્યાર્થિક. કોઈ નિયમ થાય આ નિશ્ચય વ્યવહાર તો ક્યાં વયા ગયા? નહીં તો બે આપણે બહુ પ્રખ્યાત સમજીએ છીએ કે નિશ્ચય વ્યવહાર આ ક્યાંથી આવ્યો? જો મુખ્ય દ્રવ્યાર્થિક પર્યાર્થિક છે, એમાં પ્રયોજન ને વશ નિશ્ચય વ્યવહાર છે. કોઈ પણ પદાર્થ છે એમાં બે શું છે, અથવા કોઈ વ્યક્તિ લઈએ વ્યક્તિ, એના સંબંધો રિલેશન કેટલા પ્રકારે હોય શકે? અનેક છે એ સંખ્યા કેટલા પ્રકારે હોય શકે? બે પ્રકાર ક્યાં? એ માતૃપ્રક્ષ ને પિતૃપ્રક્ષ. એ તો પાકું કે નહીં, બીજા બધા જુદા કરીએ પણ એક. તો એવી રીતે કોઈ પણ પદાર્થ એમાં બે પ્રકાર છે, એક ટકવો અને એક પલટવો. તો ટકવું એને આપણે શું કહીએ? દ્રવ્ય કહીએ. તો એને જે જાણે એવા ધર્મોને જાણે એનું નામ દ્રવ્યાર્થિક છે, અને પર્યાય સાપેક્ષના જે ધર્મો છે એનું નામ પર્યાય. સિમ્પલ વાત છે. તો એ રીતે અભ્યાસ કરે ને એમાં પ્રયોજન આપણું સેનાથી સિદ્ધ થવાનું કે એક રૂપ અભેદ અખંડ કે જે અવલંબનનો વિષય છે તે દ્વૈતાર્થિક નહીં ને શું છે મુખ્ય કરીને નિશ્ચય કીધો, અને જે છે એ વ્યવહાર ભેદ એ છે એને ગૌણ કરીને એને વ્યવહાર કીધો છે. આ આખી શૈલી કરી અને નિક્ષેપ, અને નિક્ષેપના કેટલા પ્રકાર લીધા? ચાર પ્રકાર છે. સામે બધા ખુલાસા તો છે જ બધા, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. એ સેનાથી છે? નહીં શું અને નિક્ષેપ શું, જેમ જ્ઞાન અને નહીં. શું સંબંધ છે જ્ઞાન અને નહીં? જ્ઞાનનો વિષય એનું નામ નહીં, એમ નહીંનો વિષય એનું નામ નિક્ષેપ. એ જ્ઞેયના ભેદમાં જાય, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ શેમાં જાય છે? જ્ઞેયમાં. અને નહીં શેમાં જાય છે? જ્ઞાનમાં જાય છે. અને ગુરુદેવસિંહ આ ચારનો બહુ સુંદર એક એક શબ્દમાં અર્થ કીધો છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ એટલે સંજ્ઞા, સ્થાપના એટલે આકાર, અને દ્રવ્ય એટલે યોગ્યતા, અને ભાવ એટલે પ્રગટતા. આ વિચાર કરી તો બહુ આશ્ચર્ય લાગે કે ક્યાંથી ગુરુદેવસિંહ આવું કાઢી નથી. ચાર નિક્ષેપના આવા ચાર નામ. પછી વસ્તાર તો ઘણો છે નામ, એટલે જોતા હોય તો 47 નહીમાં પણ છે. નામ એટલે કોઈ પદાર્થને ઓળખવા માટે નામ, નામ એટલે સંજ્ઞા. પછી સ્થાપના એટલે શું કરીએ છીએ, એવો આકાર કરીએ છીએ ને, પ્રતિમા જે બનાવીએ છીએ શ્રીમંદર ભગવાનની, તો શું છે એવો આકાર કરીએ છીએ, તેનું નામ શું છે, સ્થાપના નિક્ષેપ. શબ્દ ઓળખવા માટે આપ્યો એનું નામ શું આપ્યું, નામ નિક્ષેપ. પછી દ્રવ્ય નિક્ષેપ એટલે શું, ભૂત ભવિષ્યની પર્યાયથી એને કેવું, જેને ભૂત નૈગમ્ય અને ભાવિ નૈગમ્ય કહે છે ને, તો એનું નામ શું કીધું, એની એવી શું છે, યોગ્યતાઓ. ભૂતકાળમાં આવો હતો એવી યોગ્યતા એનામાં પડી છે, અને ભવિષ્યમાં આવો થશે એવી પણ પર્યાયગત યોગ્યતાઓ પડી છે. માટે દ્રવ્ય નિક્ષેપનું નામ શું છે, યોગ્યતા. અને ભાવ નિક્ષેપ એટલે જેવો છે એવો કેવો. શ્રેણી, એક નારકીનો જીવ છે એને શ્રેણીક રાજા કેવો, એ શું છે, શ્રેણીક રાજા કેવો, ભૂત નિગમ નહીં, એ દ્રવ્ય નિક્ષેપ છે. અને એમને જ ભાવિ તીર્થંકર મહાપદ્મ કેવા, એ પણ શું આવ્યું, દ્રવ્ય નિક્ષેપ, ભાવિ પર ભાવિ નિગમ નહીં. અને અત્યારે એને નારકી કેવા, એ શું છે, ભાવ નિક્ષેપ છે, જેવા તેવા. તો એ પ્રગટતા, ઓલી યોગ્યતા. ભૂત અને ભવિષ્યની પર્યાય શું છે, યોગ્યતા રૂપે, અને વર્તમાન પર્યાય કેવી છે, પ્રગટતા. બહુ શબ્દ ઓછામાં ગુરુદેવસિંહ બધું ઘણો બતાવીને કહી ગયા છે, જેની એમને આપણે આપણી એવી યોગ્યતા પાત્રતા તૈયાર કરી છે. ગુરુદેવસિંહના એ કહેલા ભાવોમાં જેટલું પહોંચાય ઊંડા સુધી, એટલો આપણે પ્રયત્ન કરવા જેવો છે. તો હવે એના પછીનો નવમો કળશ, ફરીથી આખો કુંદકુંદ આચાર્ય 13મી ગાથામાં સમ્યક દર્શન માટેનો આપણને વિષય અથવા વિધિ પણ દેખાડી, અમરેચંદ્રાચાર્ય દેખાડી વિધિ કરી, અને અંતે કહે છે અમે નય નિક્ષેપ, પ્રમાણ નય નિક્ષેપ એ ત્રણ કીધા, પણ યાદ રાખજે એમાં ક્યાંય અટકતો. એનો જો સરસ શબ્દ છે 35 પાને જોઈએ, આચાર્ય શુદ્ધ નયની વાત કરે છે કે, મેળું આચાર્ય શુદ્ધ નયની વાત કરે છે કે નહીં, તો શું કરે છે, આચાર્ય દેવ કહે છે તું વાતના વડો નહીં કરજો, આવું એકવાર અનુભવ કરી દો પછી કહેજે તને શું દેખાય, જ્ઞાનના ભેદ દેખાય, નયના ભેદ દેખાય કે નિક્ષેપના દેખાય. પોતે સ્વયં અનુભવ કરીને કહે છે તું આવું એકવાર કરી જાઓ. પાણીમાં ડૂબકી મારવી નથી ને તરતા શીખવું છે, અને શું ઉપાય, આના જેવું કરીએ છીએ આપણે, શું છે, સ્વિમિંગ તો તરતા તો શીખવું છે પણ પાણીને અડવું નથી, એમ આચાર્ય કે શીખવા, અનુભવ કરીને તું વિચારજે. સરસ શબ્દો વાપરે છે કે સર્વ ભેદોને ગૌણ કરનાર જે સુધનની ચમત એ આત્મા અનુભવ થતા નયોની લક્ષ્મી ઉદય પામતી નથી. પેલો જ પ્રશ્ન, અનુભવ થતા નય પ્રગટ થાય કે ના થાય, થાય કે ન થાય, શુદ્ધ નહીં થાય ત્યારે તો અનુભવ થશે, ન થાય કેવી રીતે. અહીંયા તો કહે છે અનુભવ નયોની લક્ષ્મી અનુભવ થતા ઉદય પામ, અરે અનુભવ પહેલા નય સંબંધીના વિકલ્પો છે ઉભા નહીં થાય, શું છે અહીંયા, એટલે અથવા તો લઈએ તો એકત્વ તો એ નય પક્ષ નહીં થાય, જે છેલ્લે કરતા કર્મ અધિકારમાં આવ્યું ને, શું આવ્યું, નયથી અતિક્રાંત લખ્યું કે નય પક્ષથી અતિક્રાંત લખ્યું છે. તો અહીંયા નયોની લક્ષ્મી એટલે નય સંબંધીના જે વિકલ્પો કરતા હતા ચિંતનમાં કે હું શુદ્ધ નહીંથી એક અખંડ અભેદ નિત્ય શુદ્ધ પરમાત્મા છું, એ હવે વિકલ્પો નથી. વિકલ્પ છે તો વેદન નથી ને વેદન છે તો વિકલ્પ નથી. અનુભવ પહેલાની ભૂમિકામાં એ વિકલ્પાત્મક ભૂમિકા છે તો વેદન નથી, અને જ્યાં વેદન અનુભવનો કાળ આવે ત્યારે એ મન પાવે વિસરણ. આ તો અહીંયા એ પહેલા નયો સંબંધીના કોઈ વિકલ્પો હોતા અનુભવના કારણે. એવી જ રીતે પ્રમાણ અસ્તને અને પામ પ્રાપ્ત થાય છે, પહેલા ત્રણ ભૂમિકામાં આપ્યા હતા આપણને. આત્માને જાણવાના ઉપાય તરીકે પ્રમાણ, નય અને નિક્ષેપ આપ્યા. અહીંયા હવે કોની વાત ચાલે છે, અનુભવના કારણે. ઓલી શેની વાત હતી? અનુભવના પહેલાની. અહીંયા તો કે પ્રમાણ અસ્તપણા, હું દ્રવ્ય શુદ્ધ છું ને પર્યાયમાં અશુદ્ધ છું એ પણ રહેતું નથી. અને ત્રીજું તો શું કે છે, આમ આખું શું છે, ઓલો અસ્ત થાય છે, ઓલી લક્ષ્મી ઉદય, પછી નયોની લક્ષ્મી કીધી, સમ્યક જ્ઞાન થશે એ તો લક્ષ્મી છે, પણ તું વિકલ્પ થાય એટલા માટે નયોની લક્ષ્મી એટલે સમ્યક નહીં તો સારું છે તારા માટે, પણ એ આવા વિકલ્પાત્મક કામ નહીં. ઇમિટેશન જ્વેલરી બહુ સારી હોય ને, જ્વેલરી તો કયો છે બધા, અરે ભાઈ ઇમિટેશન છે, એમાં અહીંયા નયોના વિકલ્પ છે, બાકી સાચા નહીં તો લક્ષ્મી છે. તો અહીંયા પ્રમાણ અસ્તને અને નિક્ષેપનો સમૂહ ક્યાં જતો રહે, આમ કેમ એનું, અરે જ્ઞેય સંબંધીનો ભાઈનો તો ઉપયોગી નથી હવે તો, એનું નામ શું છે, એનો કેવો આકાર છે, જો ફરક છે આખા બધા આકારો. પણ જૈન દર્શનમાં ક્યારે પણ, સાધનામાં ક્યારે પણ આકાર વ્યંજન પર્યાય ઉપર જઈશ નહીં, અને એટલા માટે વ્યંજન પર્યાયને બધાથી જુદી પાડી છે. બધા ગુણોની પર્યાય છે, એમાં અર્થ પર્યાય કોને કહેવાય, વ્યંજન પર્યાય કોને કહેવાય, કેટલા ગુણોની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ, ઘણા ગુણોની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ, નહીં તો ક્યાં, કેટલા ગુણોની પર્યાયને વ્યંજન પર્યાય કહીએ, નહીં એવું શું, એક જ ગુણની પર્યાય હશે કામ જુદી, બાકી બધીને અર્થ પર્યાયમાં નાખી અને ખાલી એક પ્રદેશત્વ ગુણની પર્યાયને વ્યંજન પર્યાય કહેવાય, આકાર એક જ ખાલી પ્રદેશત, બાકી બધા ગુણોની પર્યાયને આવું શું કામ. ફરીથી વેદનમાં આકાર ન હોય, વેદનમાં સ્વાદ હોય, વિષય હોય, આ ક્યારે પણ નથી કહેતા કોઈ આકાર દેખાડીને તમને ધ્યાન થાય ને એક થાય એવું નથી, વેદનથી એમાં સ્વાદ વિષય એ છે આકાર નહીં. પેંડો કેવો, ગોળ ભાવે ચોરસ ભાવે, જીવનમાં આ એક પ્રકાર કહીને એ નિક્ષેપનો સમૂક્યા, અને આ રીતે કરીને 10 નંબરનો કળશ છે એ 14મી ગાથાના 5 બોલ એમાં આવી જાય છે. 10 નંબરના કળશમાં જો એમાં શું છે, શુદ્ધ નહીં આત્માના સ્વભાવને પ્રગટ થતો થાય છે, તો એ કેવો છે, પરભાવ ભિન્નમ. 10મો કળશ પરભાવ ભિન્ન થઈ એટલે કોનાથી ભિન્ન છું, કોનાથી છું, હું અબદ્ધ સ્પષ્ટ છું, હું કેવો છું, ઓલામાં છે ને 5 બોલ આમાં છે ને 14મી ગાથામાં પણ છે, પરભાવ એટલે પરદ્રવ્ય થઈ છે ને એનાથી હું કેવો છું, અબદ્ધ સ્પષ્ટ. પછી આ પૂર્ણ છું એટલે કેવો છું, હું કેવો છું, પૂર્ણ મારા સ્વભાવથી એ ભરેલો આ ભાવ આત્મ સ્વભાવ એ પૂર્ણ છે, એમાં અનિયતપણું વધઘટપણું નથી. અને કેવો છું, આદિ અંત વિમુક્ત એટલે કોણ છું, અનન્ય છું, ગતિ આદિ બધી એનાથી રહિત છું. ગતિ છે ને કોઈ પણ ગતિની શું હશે, શરૂઆત, સંસારની શરૂઆત અને અંત હશે, એનાથી રહિત હું કેવો છું, એનો તેનો તે છે, અન્ય અન્ય નથી, અનન્ય છું. આ પૂર્ણમાં હું કેવો છું, વધઘટ વગરનો, હું કેવો છું, નિયત, એવો તો નિયત શબ્દ છે. અને અહીંયા પરભાવ એટલે નો કર્મને સ્પર્શતો નથી અને દ્રવ્ય કર્મથી બંધાયેલો, બે શબ્દ છે, અબદ્ધ અસ્પર્શ, હું નો કર્મ છે એને સ્પર્શતો નથી અને દ્રવ્ય કર્મ છે એને બંધા નથી, એ રીતે. અને પછી આગળ કયો છે એમાં, એકમ, એકમ, એકમ એટલે વિશેષથી રહિત, ગુણ ભેદથી રહિત, હું સામાન્ય અવિશેષ છે ને એક છું. અને છેલ્લો બોલ કયો છે, વિલીન સંકલ્પ વિલન એટલે કે અસંયુક્ત છું, સંકલ્પ વિકલ્પથી હું. તો 5 બોલ જે કુંદકુંદા આચાર્યદેવ 14મી ગાથામાં કહેવાના છે એને જ અમૃતચંદાચાર્ય 10 નંબરના શ્લોકમાં એ સમાવી દીધા છે. અને એ રીતે અહીંયા 14મી ગાથામાં ફરીથી 14મી ગાથામાં શું બતાવ્યો છે, સિમ્પલ છે, આમાં કોને દેખાડે, શુદ્ધ નહીં ને, શુદ્ધ નહીં તો એનો વિષય કોણ. અને જીવનમાં આ રીતે બે પ્રકાર સેતુ છે, શ્રદ્ધા અને શ્રદ્ધાનો વિષય શ્રદ્ધેય કોણ, શુદ્ધ નહીં અને શુદ્ધ નહીં નો વિષય. તો શુદ્ધ નહીં એ ભાવ શુદ્ધાનનો અંશ કે જે આત્માને જાણે, કેવા આત્માને, તો કે 5 બોલથી એક દેખાડો, 5 બોલથી 5 આત્મા નથી, 5 ભાવ સ્વરૂપ કેટલા આત્મા છે, એક, તે કેવો છે, અબદ્ધ સ્પષ્ટ છે. આ કોની વાત ચાલે છે, પાંચે બોલ કોને હોય? સિદ્ધ ભગવાનને. કારણ કે એને કોઈ નો કર્મ નથી, દ્રવ્ય કર્મ નથી, સંસારની ચાર ગતિ નથી, હિનાધિક પણ નથી. સિદ્ધ ભગવાનની વાત ચાલે છે ને. સમ્યક દર્શન થાય તો કોઈ ગતિમાં હોય કે ન હોય? તો પછી અહીંયા તો અનન્ય ક્યાંથી આવી ગયો? હજી એને કર્મ બંધાયેલા છે કે નહીં? બારમાં શરીર છે કે નહીં? દ્રઢ કર્મ નો કર્મ છે કે નહીં? તો અબદ્ધ સ્પષ્ટ ક્યાંથી થયા? નાની એકત્વ નથી પણ છે તો ખરા ને બધું. હા, એ તો રહેવાના છે. તો પછી ક્યાંથી આવ્યું? અરે ભાઈ, તું જ્ઞાની ને હજી ગતિમાં જોવે કે જ્ઞાની ને આત્મામાં જોતા શીખજે તો આવડશે તને. જ્ઞાની ને ક્યાં જોઈએ છે આપણે? હજી ગતિમાં છે, હિનાધિક જ્ઞાનમાં છે ને હજી તો કર્મથી છે. અરે તું તને જેવો જોયો છે ક્યારેય જ્ઞાનીને જોઈશ નહીં. તો દ્રવ્ય નો કર્મ, દ્રવ્ય કર્મ, ભાવ કર્મથી રહિત આત્મા હાથમાં આવ્યો હોવાથી જ્ઞાની પોતાને સ્વભાવ દ્રષ્ટિએ એવા જ માને છે. પર્યાયથી એનું એટલા માટે અમૃતચંદાજે ખુલાસો કર્યો કે પર્યાયથી જોઈએ તો એ બદ્ધ સ્પષ્ટપણું કેવું છે? ભૂતાર છે, સત્યાર છે, પણ 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 કહીને શું ફરક પાડે છે આચાર્ય? જેમાં સરસ શબ્દ વાપરે છે તો પણ શબ્દ વાપરો છે દરેકમાં. જો જોવું હોય તો 38 પાનામાં જોઈએ. પેલો જ બોલ લઈએ આપણે, પેલો બોલ કમલીના પત્ર ને છે ને, એ જ પેરેગ્રાફમાં ચોથી લાઈન. એવી રીતે દ્રષ્ટાંત આવ્યો, એવી રીતે અનાદિકાળથી બંધાયેલા આત્માનો પૂજગલ કર્મથી બંધારૂપ અવસ્થાથી અનુભવ કરતા બદ્ધ સ્પષ્ટપણું ભૂતાશ તો પણ, જેને ગુજરાતી આવડતું હોય બહુ ઈઝી છે, તો પણ ક્યારે શબ્દ વાપરીએ? એનાથી જુદી એટલી નહીં, એનાથી એક મહત્વની વાત શું છે? તો પણ ભાઈ, એને આમ તો આપ્યું છે તો પણ, તો પણ એટલે એનાથી એક જુદી જાતની અને એક અતિ મહત્વની વાત. આ તો છે, આ તો તું કદાચ સ્વીકારે પણ છે કે અનાદિકાળથી હું નો કર્મનું મને એક ક્ષેત્રાવગા સંબંધ છે અને દ્રવ્ય કર્મથી પણ બંધારો છે. પણ આચાર્ય કહે છે કે એ તને ખબર છે, એના માટે નથી. પાંચમી કે આખા યાદ રેખજે, એકત્વ વિભક્ત આત્માને બતાવશો. તે વિભક્તથી આત્માને એકત્વ માયનો છે. હવે અમે એકત્વથી કેવો આત્મા છે બતાવશો તમે. એકત્વ વાળો આત્મા કેવો? તે તો કેવો માની લીધો છે? વિભક્ત સાથે એકત્વ માની લીધો. હવે તું એકત્વ કેવો છે? અને કહે છે તો પણ કહીને અહીંયા શું શબ્દ ફરીથી અહીંયા જે વાત આવી એટલું તો પણ શું છે? જૈન દર્શનનો વ્યવહાર દેખાડ્યો. હવે જૈન દર્શનનો નિશ્ચય શું છે? અશુદ્ધ નહીં નો વિષય બતાવ્યો, હવે શુદ્ધ નો વિષય શું છે? તો પણ પૂતગલથી કથનચિત નહીં સ્પર્શાવા યોગ. આટલું બધું સાવ હમણાં તમે હા પાડતા હતા, પછી કેમ જરાય શબ્દ આવ્યો પાછો? આવું કઈ ન ચાલે. તમે હમણાં કહેતા હતા ભૂતાર છે, સત્યાર છે, આમ કહેતા એટલે અમને તો આમ શાંતિ થઈ. હા, અમારું થોડીક તો વાત આવી કઈ, એ બહુ જ જરૂરી છે. નયમાં ઢીલાશ કરીશ નહીં અને પ્રમાણમાં એકાંત રાખીશ નહીં. નયમાં કથનચિત કરે, ઢીલાશ એટલે કથનચિત. નયમાં કથનચિત ન હોય, નયમાં એક જ ધર્મ. દીકરાને માટે સામી વ્યક્તિ પૂર્ણપણે પિતા છે. તો પ્રમાણમાં એકત્વ ન હોય અને નયમાં ઢીલાશ ન હોય, જે ધર્મ છે પૂર્ણપણે હોય. આત્મા દ્રવ્ય અપેક્ષા એ કથનચિત નિત્ય છે નહીં તો કયો શબ્દ વપરાય? સર્વથા. જ્યાં તમે નય વાપરો ત્યાં સર્વથા આવે, પ્રમાણ આવે ત્યાં કથનચિત આવે. તો જો હવે તો આ નયની વાત આવી, ઓલી વાત કરી લીધી અને એટલા માટે કયો શબ્દ વાપરો? જરાય નહીં સ્પર્શાય. અને આ જ જીવનમાં આપણો મોટો પુરુષાર્થ કરવા જેવો છે. શરીર રૂપી નો કર્મનો સંબંધ છે, જ્ઞાનાવરણાદી આઠ કર્મ દ્રવ્ય કર્મથી બંધાયેલો એવો વ્યવહાર, તે વખતે એકવાર સ્વભાવને હું જોઈશ તો ન તો નો કર્મ દેખાય છે અને ન તો દ્રવ્ય. અને ત્યાં સુધીની આપણને આચારદેવ દ્રષ્ટિ કરાવવા લઈ જાય છે. પણ શું છે? પેડા છે ક્યાં? એ ભાવોમાં. જે એનું એક સરસ જવું હોય તો ફરીથી એક બેગ જઈએ 37 પાને. એમાં નીચે 37 પાને ટીકામાં ઉપરથી ચોથી લાઈન અથવા નીચે અહીં શિષ્ય પૂછે છે કે જેવો ઉપર કયો તેવો આત્માની અનુભૂતિ કેમ થઈ શકે? શું શબ્દો વાપરો? જે આ એક બહુ સુંદર આચાર્યદેવે વાત કરી, એ શિષ્ય કે અમને લાગે પણ અમને મૂંઝવણ થઈ, નકાર નિષેધ નથી, શું છે, કેમ થઈ શકે, અમને કેવું લાગે છે, આ અશક્ય જેવું લાગે કે સિદ્ધ ભગવાન આવા હોય તે અમને શીખવા, અમને કેમ થશે? તો આચાર્ય શું જવાબ આપે છે, ને શું આપે છે કે બદ્ધ સ્પષ્ટ આદિ ભાવો અભૂતાર થવાથી એ અનુભૂતિ, એક બહુ અક્ષર ના કઈ બહુ ફરક ના પડે, હવે હોવાથી કે થવાથી કેટલો ફરક છે, એક જ અક્ષર નો ફરક છે, એક જ અક્ષર નો છે. અરે બહુ સુંદર આચાર્ય એક ટૂંકાણમાં એટલો જવાબ આપે છે, તું થવાની વાત વિચારે છે, અમે હોવાની વાત વિચારીએ છીએ, હોવા પણ ત્રિકાળ સ્વભાવ છે અને થવું એ પર્યાયની વાત છે. આટલો દ્રષ્ટિનો ફરક પડી ગયો, દ્રવ્યાર્થિક ને પર્યાર્થિક નો આટલો ફરક પડી ગયો. આચાર્યદેવ દ્રવ્યાર્થિક લઈને જવાની વાત કરતા ને આપણે પર્યાર્થિકમાં અટકી પડ્યા છે. પર્યાર્થિક નહીં જુદી વાત છે, અહીંયા એકાંતમાં ન્યા પડી, એવું જ પૂર્ણ સ્વરૂપ માનીને બેઠા. આ તો આચાર્ય એક જ વાક્યની અંદર પૂરો જવાબ આપી દે. આગળ આવી આવશે, તું નય વિભાગ જાણતો ન, તું નય વિભાગ જાણી તો તારા વાતનો બધો ખુલાસો આવ્યા વગર. તો આ રીતે બહુ સુંદર રીતે 14 ગાથાજી આખો પ્રારંભ કર્યો, અને એ રીતે ગુરુદેવજી નિયમિત રીતે નિયમિત રૂપે સવાર અને સાંજ આ સમયસરની કેટલી ગાથાઓ યાદ છે, તો બધી યાદ રાખવા જેવી, પણ એક નિયમિત ચિંતન માટે કે 12 ગાથા તો છે પ્લસ એ 13મી ગાથામાં સમ્યક દર્શન સાથે જ્ઞાનથી, એ 14મી ગાથામાં એ શ્રદ્ધાનો વિષય સુધનયનો સમ્યક દર્શન, 15માં ભાવશ્રુત જ્ઞાનથી જ્ઞાન, અને 16મીમાં ચારિત્ર વિષય. આવી રીતે દર્શન જ્ઞાન ચારિત્રની પણ પૂર્ણતા કરીને 16 ગાથા સુધીનો નિરંતર એ સ્વાધ્યાય એ ગુરુદેવ શીખરતા, અને એ રીતે એ 14મી ગાથામાં 5 બોલથી એમાં બધા જ આવી જશે, દ્રવની ભિન્નતા, દ્રવ ક્ષેત્ર, કાળ, ભાવ, અને છેલ્લો મો એટલે ભવ, પંચ પરાવર્તન, એ પણ એમાં 5 ભાવ આવી. એવી જ રીતે બીજો બોલ અન્ય છે, એ ક્ષેત્રનો લઈને, આકારનો લઈને, વ્યંજન પર્યાયનો, પછી નિયતમાં અર્થ પર્યાયનો લઈને, એ પર્યાય ભેદથી રહીત, ચોથો અવિશેષમાં ગુણ ભેદથી રહીત, અને એ રીતે કર્તાના ભાવોથી, અને અસંયુક્તમાં વેદન ભાવ, સુખ દુઃખ એટલે હરખ શોખથી પણ રહીત, ભુક્તા ભાવ લઈને, એ બધી જુદી જુદી શૈલીથી બધા બોલ આવી જાય છે. અને એના પછી 11મો કળશ, એમાં આપણને સુંદર પ્રેરણા આપે છે કે આ રીતે સુધનયની વ્યાખ્યા કરી 41 પાને 11મો કળશ, જગતના પ્રાણીઓ એક સમ્યક સ્વભાવનો અનુભવ કરો. જો શબ્દ શું આપે છે આચાર્ય છે ને, પોતે છે મૂળમાં સમ્યક સ્વભાવ છે, પર્યાયમાં વિભાવ આદિ થાય છે, પણ તારું મૂળ સ્વભાવ નથી. જેમ કહીને કે તમારું મૂળ ગામ કયું, ભલે અહીંયા વર્ષોથી, પણ તમારું મૂળ ગામ, એ મૂળ સ્વભાવ શું છે, ટકતો કે પલટતો, શુદ્ધ કે અશુદ્ધ, સ્વભાવરૂપ કે વિભાવરૂપ, તો એનો તમે અનુભવ કરો. સમ્યક છે કે જ્યાં બદ્ધ સ્પષ્ટાદિ ભાવ કેવા છે, સ્પષ્ટપણે. જો શબ્દ શું આપ્યો છે, સ્ફુટમ, સ્ફુટમ સ્પષ્ટપણે, એનો અર્થ શું છે, જે સ્વભાવ ઉપર તરે છે તો પણ અંદર પ્રતિષ્ઠા પામતા, આવો એક તું અનુભવ કરજો તો તને ભિન્નપણે દેખાશે. સ્પષ્ટ અનુભવ, અનુભવ જેવી કોઈ પ્રત્યક્ષતા ન હોય, અનુભવ જેવી કોઈ સ્પષ્ટતા, સ્પષ્ટ પ્રત્યક્ષપણું, સ્પષ્ટપણું એ ક્યારેય ન હોય છે. તો અનુભવ કર તો તને પ્રત્યક્ષપણે એ જુદા દેખાશે. એ રીતે એ વિષય પૂરો કરીને, અને એનાથી પછી આગળ 15મી ગાથામાં અહીંયા કોની વાત લીધી, જો જયચંદજીએ પણ પોતે લખ્યું છે, 43મા પાને જોઈએ, 13મા કળશમાં ભાવાર્થ, 43 પાને પહેલા સમ્યક દર્શનને પ્રદાન કરી કહ્યું હતું, પહેલા એટલે ક્યાં, 14મી ગાથામાં, અને હવે, હવે એટલે કોની, 15મી જ્ઞાનને મુખ્ય કરીને કહે, પણ બેમાં દેખાડ્યું શું છે, કોઈને એમ કહે શુદ્ધ નહીં નો વિષય દેખાડ્યો, તો નહીં શેમાં આવે, શ્રદ્ધામાં કે જ્ઞાનમાં, તો આમાં સમ્યક દર્શન ક્યાં વિષય આવ્યો, સમ્યક દર્શન તો શ્રદ્ધામાં છે, અને તમે તો શુદ્ધ નહીં વાત કરો, શુદ્ધ નહીં શેમાં આવે. અરે ભાઈ, જ્ઞાનમાં પણ એવું નથી કે જ્ઞાનમાં પણ બે ભાવ છે, એક શુદ્ધ નહીં કે શુદ્ધ નહીં નો વિષય કહો, શ્રદ્ધાનો વિષય કહો, દ્રષ્ટિનો વિષય કહો, અવલંબનનો વિષય એક જ છે. જ્ઞાનમાં એક વિશિષ્ટતા છે કે જે આશ્રયભૂત તત્વ છે એને પણ જાણે અને પ્રગટરૂપ તત્વ એને પણ જાણે. શ્રદ્ધા કોને સ્વીકારે છે? એ આશ્રયભૂત પૂર્ણ તત્વને ગણે, અને આશ્રયભૂત તત્વને જો ચૂકે તો એ મિથ્યા જશે. એ ગમે એ ભેદભાવમાં અટકી હોય, પરભાવ તો દૂર ના તો જુદા, પણ ક્યાંક ભેદભાવમાં પણ જો અટકી તો એ શ્રદ્ધાનું મિથ્યાપણું હશે. તો એ રીતે આ જ્ઞાનમાં પણ એક શુદ્ધનય દ્વારા પણ કોની વાત અંતે કરી છે? શ્રદ્ધાના વિષયની. તો અહીંયા 14મી ગાથામાં શ્રદ્ધાની શુદ્ધનયની મુખ્યતા અને 15મી ગાથામાં શેનાથી વાત કરી? જ્ઞાનની વાત કરીને. પણ વિષય તો ઓલા જ રેખા, ભલે મૂળ ગાથામાં અક્ષરો નહોતા માટે આચાર્ય દેવે ત્રણ વાપરા, પણ ટીકામાં અમે ચંદાચાર્ય પાંચે લઈ લીધા. અને એમાં શબ્દ શું વાપરો, સાથે શું છે? અંતરંગમાં ભાવશ્રુત જ્ઞાન અને બાહ્યમાં દ્રશ્રુત. જીન વાણી કે જીન શાસન કેવું છે? એ કેવું છે? અંતરંગમાં ભાવશ્રુત જ્ઞાન સ્વરૂપ છે અને બાહ્યમાં કેવું છે? દ્રશ્રુત છે. એવા જીન શાસન ને જાણે અને એમાં દ્રષ્ટાંત શું આપ્યું છે? અમૃત ચંદાચાર્ય તો દ્રષ્ટાંત ઘણા લઈ, અને આમાં 15મી ગાથામાં બહુ સુંદર દ્રષ્ટાંત. આપણે દરરોજ ઘણી વાર દાળની અંદર મીઠું વધારે નખાઈ ગયું હોય તો દાળ કેવી થઈ જાય? હવે એમાં પૂછવાનું નહીં, કાંઈ નહીં. એમાં શું છે? દાળની અંદર વધારે મીઠું નખાઈ ગયું હોય તો દાળ કેવી થાય? અરે આજ આજ ભૂલ છે, ગ્રદ્ધિ ભાવમાં તું દાળના સ્વભાવને ભૂલી ગયો છે. તું દાળ જેવી છે એવી જ છે, ખારાશ પણ તો નમક સિવાય કોઈનું ન હોય. કોઈ એક કે ના અમને તો દાળ ખારી. અરે ભાઈ, જો દાળ ખારી જ હતી તો મીઠું નાખ્યું શું કામ? જો તું ન્યાય તર્કી વિચાર કરે, જો દાળ પોતે ખારી હતી તો મીઠું નાખ્યું શું કામ? બહુ જ આવું એક દ્રષ્ટાંત કોઈ દી આપણે વિચારતા નથી, કારણ કે ખાવાની ગ્રદ્ધિ ભાવમાં એવો ભેદભાવ ખ્યાલ જ આવતો નથી. જે જે ખારાશ દેખાય છે એ શાકની નથી, દાળની નથી, તેમાં નાખેલા નમકની છે. કમસે કમ ખાતી વખતે આવું ભેદજ્ઞાન કરીને 15મી ગાથા તો યાદ કરીએ ક્યારેક આપણે જીવનમાં. બહુ જ ચાલતા વિષયો દરરોજના જીવનમાં આમાં કોઈને પૂછવા જવું પડે એવું છે કાંઈ આવા દ્રષ્ટાંતમાં? અને એના માટે સરસ આચાર્યદેવે જ્ઞાની અજ્ઞાનીની વ્યાખ્યામાં એક એક શબ્દમાં કહી દીધું. શું શબ્દ છે? જ્ઞેય લુબ્ધ અજ્ઞાની અને જ્ઞાન લુબ્ધ જ્ઞાની છે. જ્ઞાનમાં અને જ્ઞાનમાં પોતા પણ માનનાર જ્ઞાની છે, અને જ્ઞેય લુબ્ધ જે એમાં શબ્દ છે, અલુબ્ધ જ્ઞાની અને જ્ઞેય લુબ્ધ છે. એમાં 44 પાને છે, નીચેથી 5મી છઠ્ઠી. જેને પૂજ્ય બેનસી વચનામૃતમાં ક્યાં શબ્દ વાપર્યા? જ્ઞેય નિમગ્ન શબ્દ વાપર્યા. અહીંયા જ્ઞેય લુબ્ધ, લુબ્ધ ખબર, ગ્રદ્ધિ ભાવ, જેને જુદા જુદા સ્વાદનું જુદું ખ્યાલ ન આવે. આગળ આવશે દ્રષ્ટાંત, હાથી છે, ચૂરમું ને ઘાસ બે સાથે ખાય, ખબર નથી આ મીઠાશ કઈ ઘાસમાં ન હોય, અંદર ચૂરમાનો લાડો હોય. એમ જ્યાં લુબ્ધ ભાવમાં, લુબ્ધ ભાવમાં વિવેક જ્ઞાનનો અભાવ થાય છે, એનાથી એને લુબ્ધ, એ જ્ઞેય લુબ્ધ અજ્ઞાની અને અલુબ્ધ એ જ્ઞાની, એમ કરીને એ જ રીતે દ્રષ્ટાંત કરીને કળસ પણ એ છે. એના પછીનો જે 16મી ગાથા છે એનો પછી વિસ્તાર આગળ.
જે ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી એ પ્રમાણે